सज्जतानो संग लावे खेती मरंग कार्यक्रम नंबर 155 प्रसारण तारीख 4 फेब्रुआरी 2010। આ વર્ષે પાણીની ખેંચ તો ઘણા વિસ્તારોમાં રહેશે.
મારી બેન, એટલે જ તો આજ હું એ જ યાદ કરાવવા આવી હતી કે પાણી જેટલી સગવડ હોય ને એટલી ઉનાળુ ખેતી કરજો, નકર જમીન ખેડીને તપવા દેજો.
એ નમસ્તે ઉમાબેન, તમને એ પેલા રૂપાવાને અને સૌ ખેડૂતો ને ભાઈઓ બહેનો ને.
ઓહો, 7:23 થઈ પણ ગઈ. જુઓ, આવો મુકેશભાઈ, આવો નમસ્તે, અને બધા ખેડૂત ભાઈઓ બહેનો ને પણ નમસ્તે.
એલા, પણ એટલા બધા હું મશગુલ બની ગયા તા કે ઘડિયાળ હામે ના જોયું.
એલા મુકલા, એલા ખેતી ના કામ માં હંધુય ભૂલી જાય, ખેતર ની માટી ને કપાળે લગાડીએ તઈએ જવાબ દે છે.
પણ એકલી જમીન હોવાથી કે પૈસા ની સગવડ કરવાથી થોડી જ ખેતી થઈ જાય છે રૂપાબા. ચોમાસા સિવાય ની સીઝન માં પાણી ની સગવડ વિના તો એક છોડ ઉગાડવાનું અઘરું પડી જાય.
બસ આ વાત યાદ કરાવવા આજ હું અહીં આવી છું.
અને પાણી ની સગવડ મુજબ પાક વાવવાનું આયોજન કરીએ પછી પણ આપણા કુટુંબ ની કયા પ્રકારની જરૂર છે અને સૌથી વધુ કયો પાક વાવવો જોઈશે એ પણ નક્કી કરવું પડશે.
એલા એ ખેતી માં હવે આયોજન નક્કી ન કરીએ ને, પાક ની પ્રાથમિકતા નક્કી ન કરીએ તો આવી જ બને આપણું.
એટલે જ તો DSC અને સજ્જતા સંઘે હવે બધા ખેડૂત ભાઈઓ બહેનો ને કહેવાનું શરૂ કર્યું છે કે જીવન જરૂરી ચીજ વસ્તુઓ મોંઘા ભાવે ખરીદવા કરતા કઈ નહીં તો આપણી જરૂરિયાત પૂરતી આપણે જુગાડીએ તો સરવાળે મોટો ફાયદો થાય છે.
એટલે એમ કે ઉનાળામાં જો 5 એકરમાં પાણી પહોંચી વળે એમ હોય તો 5-10 ક્યારા શાકભાજીના, 1 એકરમાં બાજરીના, આપણે ત્યાં ઉગતી હોય તો ડાંગરના અને પછી બાકીની જમીનમાં મગફળી જેવા રોકડિયા પાકના વાવેતરનું આયોજન કરવું જ જોઈએ.
હવે સમજો અમારો મુકલો ભાઈ. એલા, આટલું નક્કી થઈ જાય એટલે પહેલી સગવડ કરવાની પાયાના ખાતરની, પછી સુધરેલા બિયારણની, દવાની અને કામ કરનારા માણસોની, અને આ વેતરણ થયા કેડે જ ખેતરમાં હમાર કે હાથી જોડવાનું. અને સગવડ ન હોય તો ખેડેલી જમીન તડકે તપવા દેવાની. અને આપણે DSC મોકલેલી CD સાંભળવાની કે જોવાની.
રૂપાબા, હું તો નવરો પડું ને કે તરત જ ઘરમાં BSNL નો સાદો ફોન લઈને બેસી જઉં.
હાલ્યો,
અને પછી જોડી નાખું 0-27-17-23-46-41. અને પછી ઉમા બેન સૂચના આપતા જાય એમ સૌ પહેલી માહિતી સાંભળી લઉં. અને જરૂર પડે ને તો સવાલ જવાબ સાંભળી લઉં.
હાજી વાત.
અને કોઈ ગુરુવારે સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ સાંભળવાનું ચૂકી ગયો હોઉં ને તો એ કાર્યક્રમે ફોન ઉપર જ સાંભળી લઉં છું.
એમ જ કરવું જોઈએ મુકેશભાઈ. પણ જેમને ઉનાળુ પાક વાવવા છે એમને બાજરી કઈ લેવી જોઈએ રૂપાબા?
આ ડાક્ટર પરાશરાજી મારા કાનિયાને કહેતા હતા કે ઠંડી ને ગરમી બે સહન કરી શકે એવી જ બાજરીની જાત પસંદ કરવાની.
એટલે કે GHB 229 જેવી જાત, બરાબર ને?
બરાબર.
અને ખાતર?
બાજરી હાટુ 1 એકરે 8-10 ગાડા એટલે કે 4-5 ટન દેશી ગળતિયું ખાતર, અને પાયામાં 15-20 કિલો નાઇટ્રોજન ની હંગાત, એટલો જ ફોસ્ફરસ મળી રહે એટલું વિલાયતી ખાતર પાયામાં દેવું જોઈએ.
તો આની હરખામણીએ તલમાં બહુ ઓછા ખાતર દેવા પડે, ખરું કે નહીં?
હા, ખરી વાત છે. તલ માટે 1 એકરે 2.5-3 ટન દેશી ગળતિયું ખાતર અને માત્ર 5-5 કિલોગ્રામ નાઇટ્રોજન અને ફોસ્ફરસ મળી રહે એટલા જ રાસાયણિક ખાતર આપવા પડે છે. પણ સામે ઉતારો એટલો ઓછો મળે છે.
સમજી ગયો. ટૂંકમાં જેવો પાક એવું ખાતર, નહીં વધારે કે નહીં ઓછું.
અને જયારે પાણીએ ગણી ગણીને પીવરાવવાનું હોય તઈએ છોડનું પરમાણ પણ બરાબર ગણીને રાખવાનું, અને છોડવો નહીં વધારે કે નહીં ઓછો. ખાલા પૂરી દેવાના અને બાજરી ઘાટી વવાઈ ગઈ હોય તો વાવણીના 15 દીમાં જ પારવી નાખવાની. એલા ભલું હોય તો ટપક સિંચાઈની વ્યવસ્થા કરવાની હો કે.
બસ ઓય જ મારા જેવા નવા હવા ખેડૂતોને અને રૂપાબા જેવા અનુભવી ખેડૂતનો ફરક પડી જાય. ઉમાબેનો
એ તો છે જ ને, અનુભવી ખેડૂત ઉનાળામાં તલ વાવવા માટે પૂર્વા જેવી જાત જ પસંદ કરે.
સાચી વાત.
પ્રમાણસરના ખાતર આપે અને 2-3 વખત આંતર ખેડ કરીને નિંદામણનો એક છોડ ના ઉગવા દે, એ જ સાચો ખેડૂત.
ઉમાબેન, આ અમારા ચરોતરમાં તો છે ને ઘણા ખેડૂતોએ ઉનાળુ ડોંગરની તૈયારીઓ કરી છે, તો એના વિશે જરા વિગતવાર વાત કરો ને ભાઈ.
આમ તો મોટા ભાગના ખેડૂત મિત્રોએ GR 103 ગુર્જરી જેવી ગરમી સહન કરી શકે એવી જાતોનું જ ધરુવાડિયું તૈયાર કરી દીધું હશે, અને ભલું હશે તો રોપણી કરી જ નાખી હશે.
આ તોય હજી અમુકલા જેવા ઘણા ખેડૂત ઠંડી ઓછી થવાની વાટ જોઈને બેઠા હશે. ઓકે, એટલે ઉમા તું છે ને આ સુધારેલા બિયારણની ને રોગ જીવાતના ઉપાયની વાત કર અને હું ખાતરની વાત કરું. હા
હા રૂપાબા, GR 103 ગુર્જરી ઉપરાંત IR 66 નામની જાત ઘણી સારી છે. આ બંને ડાંગર કરમોડીના રોગ અને થડ કોરી ખાનારી કે ગાભ મારાની ઈયળનો સારો સામનો કરે છે.
અને રોપણી વખતે ડાંગરને તો એકરે 1.5 કિલો નાઇટ્રોજન, 1.5 કિલો ફોસ્ફરસ અને 1.5 કિલો પોટાશ દો એટલે ભયો ભયો. પછી થોડા દી રહી ને બીજો 1.5 કિલો નાઇટ્રોજન પૂરતી ખાતર તરીકે દઈ દેવાનો. આ ડાંગર બેન કે મારે પાણી સિવાય બીજું કઈ નથી જોતા.
હા એવું તો નથી. ઓર રૂપાબા, આ ડાંગરમાં કરમોડીનો રોગ ને ગાભ મારા નિયળની બીક તો રહેશે જો.
મુકેશભાઈ, ધરુવાડ્યું તૈયાર કરતી વખતે બિયારણને જો 1 કિલોગ્રામ બીજ દીઠ 2-3 ગ્રામ પારાયુક્ત કે પછી મેન્કોઝેબ જેવી ફૂગનાશક દવાનો પટ આપ્યો હોય, 15-15 દિવસે એડીફેનફોસ અથવા કીટાઝીન કે પછી કાર્બેન્ડેઝિમ જેવી ફૂગનાશક દવાનો પહેલો છંટકાવ અને બીજા 15 દિવસ રહીને બીજો છંટકાવ કરીએ તો કરમોડી એટલે બ્લાસ્ટની ભીતિ બિલકુલ નથી રહેતી.
પણ આ ઘાભ મારાની ઈયળું તો પૈસા બહુ અઢીલી. આ પાછી મારી બેટી હંતાઈને સોડના રસ ચૂસી જાય. અરે ઈનો ઈલાજ તો જેટલો વહેલો કરાય ને એટલો ફાયદો જ છે.
આ રૂપાબાની વાત હાવ સાચી. આ તમારે જે છોડમાં ઘાભ મારાની ઈયળ પડી એ છોડને તો હુકવી જ નાખે છે. બોલો,
પણ એનો ઉપાય ક્યાં નથી કરાતો મુકેશભાઈ? પેલી દાણાદાર કાર ટેપ કે પછી ફોરેટ છોડના પાનના ઝુમખા પર પડે એ રીતે વેરી દઈએ એટલે ગાભમારાની ઈયળ કાબુમાં આવી જાય.
હેડો, આ મધ્ય ને દક્ષિણ ગુજરાતના ઉનાળુ ડોંગર પકવતા ખેડૂતોનો પ્રોબ્લેમ તો સોલ્વ થઈ ગયો, પણ આ વર્ષ આમે ભાવ હારા જ છે એટલે જે ખેડૂતોને મગફળી બાબવાની છે એમને કઈ કરવું જોઈએ ખરું?
ભાઈ મુકેશ, આ જેટલું બિયારણ શક્તિ વાળું એટલી ઉપાધિ ઓછી. પહેલું તો એમાં ગરમીનો સામનો કરી શકે એવું જ બિયારણ લેવાનું. હા,
અને આમે ઉનાળામાં મોટા ભાગે તો મગફળીની ઉભડી જાત જ વવાય છે.
બરાબર.
એટલે GG2, GG4, GG6 કે પછી TG26 જેવી જ સુધરેલી જાત પસંદ કરવાની.
હા, એટલે ઉતારો આવે ઘર ભરાય એવો.
અને જો બિયારણને ફૂગનાશક દવાનો પટ ના આપ્યો હોય તો ભૂલ્યા વિના આપવાનો. વળી પહેલા પિયત પછી જૈવિક ફૂગનાશક ટ્રાયકોડર્મા વીરડી પણ આખા ખેતરમાં ભેજ હોય ત્યારે સાંજના સમયે જ વેરી દેવાની.
સાચી વાત.
હેડો, એ તો સમજાઈ ગયું, પણ આ ઉનારુ મગફળીમાં 3-4 ટન દેશી ખાતર આલ્યા પછી પેલી વિલાયતી ખાતરોનું પ્રમાણ ડબલ રાખવું જોઈએ, એ વાત સાચી?
હા તો, કપાસ કે એવો કોઈ પાક કાઢીને મગફળી વાવતા હોઈએ તો પણ પહેલા તો જમીન ખેડીને 10-12 દિવસ ખુલ્લી તપવા દેવાની. પછી ઢેફા ભાંગીને જમીન સમતળ કરવાની, એમાં ચાસે ઊંડું દેશી ખાતર નાખવાનું અને એનાથી 2 ઇંચ ઊંચે રાસાયણિક ખાતરો ચાસમાં વાવવાના, અને પછી ઉપર દવાનો પટ આપેલી મગફળી વાવવાની. વાવણીમાં આટલું ધ્યાન આપીએ એટલે સમયસર પાણી આપીએ અને નિંદામણ કે રોગ જીવાતથી રક્ષણ માટે ભલામણ કરેલી દવાઓ છાંટતા રહીએ તો પરિણામ ધાર્યા મુજબનું જ મળશે મુકેશભાઈ.
એલા મુકલા, આ માંડવી ને એકરે 10 કિલો નાઇટ્રોજન અને 20 કિલો ફોસ્ફરસ દઈ એટલે એને પૂરતું થઈ રહે.
પણ અમે તો મગફળીમાં ફૂલ આવે એ પહેલા 3-4 ઓતર ખેડ કરી નાખીએ. નિંદામણ નોમથી નહીં રાખવાનું.
તો એના જેવી તો એકે કાળજી ના કહેવાય દીકરા. આ નિંદામણ હોય તો કોઈ મગફળી ની હરીફાઈ કરે ને લ્યા.
બરાબર છે,
એ હોય જ ના. એટલે જે કાંઈ દઈએ ઈ હંધુય પાકને જ મળે. અને પાક ભૂખ્યો તરસ્યો ન હોય તો ઝટ મોટો થવાનો અને ઝટ હારી ઉપજ દેવાનો.
પણ ઘણાનું કેવું છે રૂપાબા, વાવ્યા પછી દિવસો સુધી મહિના મહિના સુધી પાક સામે જોવાનું જ નહીં. ડોક્ટર પરાશરાજી કહેતા હતા કે આટલી ભલામણ કરવા છતાં કેટલાક ખેડૂત મિત્રોએ જીરુમાં 1-1.5 મહિનાથી નથી કોઈ ફૂગ નાશક છાંટી કે નથી એની બીજી કોઈ સંભાળ લીધી. હવે તમે જ કહો, જીરું જેવા નાજુક પાકનું ધ્યાન ના રાખીએ તો શું થાય?
મારી બેન, બીજું હું થવાનું છે? આ મહેનત ખર્ચ અને પાણી તેણે નકામા. હું તો કહું છું, જીરુમાં ચરમી કાળીઓ આવવાની વાટ જોયા વગર જ 1.5 મહિને મેંકો જેબનો પછી 15 દિના આંતરે 2 છંટકાવ ઓલી કેવી
હેક્ઝાકોનાઝોલ
અને શું કે છે દાણા બેઠા પછી ગંધક નો છંટકાવ કરવાનો. હા, તો જ ધાર્યા મુજબ નું જીરું ઉતરે અને મહેનત ખર્ચના પ્રમાણમાં મળતર મળે.
ઉમાબેન, આ કેટલાક ખેતરમાં રાયડાનો લીલો મોલો ઉડતો દેખાય છે, તો એનો ઉપાય શું કરવાનો ભાઈ સાહેબ?
કે રાયડાનો લીલો ઉડતો મોલો ઘઉંમાં નુકસાન કરતો જ નથી. કાળો કે ભૂખરો મોલો દેખાય તો એના નિયંત્રણ માટે ચૂસિયા નાશક ફોસ્ફામિડોન, ડાયમિથોએટ કે પછી ડીમેટોન ઓ મિથાઇલ જેવી એકાદ દવાનો છંટકાવ કરવો પડે છે.
બરાબર. ઉમા, આજ તો વાત હજી ઘણી બાકી છે.
હા,
અને આ જો ને આ મુઆ ઘડિયાળના કાંઠા તો ઉભા થવાનું કેવા માંડ્યા છે.
અરે હા રૂપાબા, શાકભાજીમાં પણ ઘણી બધી વાતો કરવાની છે, એટલે એમ કરીએ એની વિગતવાર ચર્ચા આવતા ગુરુવારે કરીશું.
તો પછી કહી દો કે આજનો ઇનામી સવાલ અને 153માં કાર્યક્રમમાં સાચો જવાબ આપનારામાંથી ડ્રોમાં ઇનામ જીતનારા 2 મિત્રોના નામ જાહેર કરી દો.
હા મુકેશભાઈ, ખેડૂત મિત્રો માટે આજનો ઇનામી સવાલ એ છે કે ઉનાળુ મગફળીમાં રાસાયણિક ખાતરનું પ્રમાણ કેટલું રાખવું જોઈએ?
ભાઈ સવાલ બરાબર હોંભરી લીધો ને. હા, જો ફરીથી બોલું છું.
હા બોલી નાખો.
ઉનાળુ મગફળીમાં રાસાયણિક ખાતરનું પ્રમાણ કેટલું રાખવું જોઈએ?
એ માંડો જોડવા, મીંડું 27, 70, 235, 995 અને નોંધાવવા માંડો તમારા જવાબ.
એટલે આ 2 મિત્રોની જેમ તમારા નામે ડ્રોમાં આવી જાય.
હા મિત્રો, 152ના કાર્યક્રમનો સાચો જવાબ આપનારામાંથી ડ્રોમાં 151 રૂપિયાનું બીજું ઇનામ જીતે છે તાલુકો જિલ્લો અમરેલીના ગામ મોણપુરના પ્રવીણભાઈ કડવાભાઈ વસોયા.
અને 251 રૂપિયાના વિજેતા બન્યા છે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના ગામ અમરાપરના મનોજભાઈ ગેમાભાઈ.
વાહ વાહ, એ તમને લાખ
અભિનંદન.
અને બાકીના ભાઈઓ બહેનો ને આ રૂપાબાના આશીર્વાદ. અને ફોન સિવાય તમે કાંઈ નવીન ખેતીની રીત અજમાવી હોય કે સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ સાંભળીને કાંઈ ફાયદો થયો હોય તો વિગતવાર ટપાલ લખી જ નાખજો.
સરનામું તો સહેલું છે જ, સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ, DSC સરકારી ટ્યુબવેલ પાસે, બોપલ, અમદાવાદ 58.
ટૂંકમાં જેટલો સંપર્ક જાળવી રાખીશું એટલો જ વધારે ફાયદો આપણને જ થવાનો છે.
હા, અને તો જ યુરોપિયન યુનિયનના સ્કેલ કાર્યક્રમ અંતર્ગત આગાખાન ફાઉન્ડેશનની સહાયથી DSC અને સજ્જતા સંઘ દ્વારા પ્રાયોજિત આ કાર્યક્રમનો હેતુ મૂર્તિમંત થશે. એટલે DSC ના અવાજ ઉટલાનો લાભ લેતા રહેજો, ટપાલ લખતા રહેજો અને સંબંધ જાળવી રાખજો. બસ એટલી ભલામણ સાથે આજે લઈએ રજા અને આવતા ગુરુવારે મળવાના વચન સાથે કહી દઈએ, નમસ્તે, આવજો.